ગઈ વખતે આપણે સત્તરમી જુલાઈનો ની પ્રાર્થના જોઈ રહ્યા હતા. આજે 18મી જુલાઈ જોવાના છીએ. 17મી જુલાઈની પ્રાર્થનામાં માતાજી જણાવે છે કે સામાન્ય લોકોને ભૌતિક જીવનનું મહત્વ હોય છે, વાસ્તવિક જીવનમાં જે પરિણામ દેખાય એને મહત્વ આપે છે. આપણી અંદર આપણા વિચારોમાં, આપણી ભાવનાઓમાં, આપણા કર્મ કરવાના સંકલ્પોમાં જે ચેન્જ આવતા હોય છે એ બહુ મહત્વ નથી આપતા. દાખલા તરીકે ગઈ વખતે મેં કીધું કે તમે સાધના કરવાની શરૂઆત કરો અને તમારા ધંધામાં બરકત થવા લાગે, તમે કહો ભગવાનની કૃપા, સાધનાનું પરિણામ દેખવા લાગ્યું. કારણ એ વાસ્તવિક જીવનમાં પરિણામ છે. તમે ક્યાંક અરજી કરેલી હોય, અપોઇન્ટમેન્ટની રાહ જોતા હો, અચાનક અપોઇન્ટમેન્ટ મળી જાય તો કહો પ્રભુની કૃપા, મારું કામ થઈ ગયું. માંદા રહેતા હો, દવા લાગુ ન પડતી હોય, અચાનક દવા લાગુ પડી જાય, રિકવરી આવવા લાગે, પ્રભુની કૃપા. આપણે ભૌતિક જીવનને બહુ મહત્વ આપીએ છીએ, પણ એ ખબર નથી કે આપણે ભૌતિક જીવન જીવે છીએ એના અંદર માનસિક જીવન પણ જીવતા હોઈએ છીએ, ભાવનાત્મક જીવન પણ જીવતા હોઈએ છીએ. ત્યાં શું ચેન્જીસ થઈ રહ્યા છે એને આપણે કોઈ મહત્વ આપતા નથી. ખરેખર એવું નથી. બીજો તફાવત શું પડે છે? માતાજી કહે છે કે આ ખરેખર સાચા સાધકે જીવનમાં જ્યાં ક્યાં પણ પરિણામ થતું હોય એને નોંધવું જોઈએ, એને મહત્વ આપવું જોઈએ. સાધના કરતાં કરતાં મન શાંત રહેવા લાગે તો એટલું જ મહત્વ આપવું જોઈએ જેટલું ધંધામાં બરકત થઈ રહી છે. કે ના ભાઈ, મારે મન શાંત રહેવા લાગ્યું છે, કોઈ અપમાન કરે તમે ક્ષુબ્ધ ન થાઓ, શાંતિથી નિર્ણય લ્યો, તો સમજો કે સાધનામાં યોગ્ય ઠેકાણે પરિણામ થઈ રહ્યો છે, એ પણ મહત્વનું જ છે. કોઈને જોતા જ તમને ક્રોધ આવી જતો હોય, દ્વેષ નિર્માણ થતો હોય, પણ આજે એ સામે આવે છે અને તમે શાંત રહી શકો છો, ક્રોધ અને દ્વેષ ઈર્ષા જાગતી નથી, આ પરિણામ છે. કેટલાય પરિણામ હોઈ શકે છે. તમને એવું લાગવા લાગે છે કે ના, મારે સંસારમાં બધા સાથે પ્રેમથી રહેવું જોઈએ, અંદર નિર્લેપ રહેવું જોઈએ, સંસાર પોતાની રીતે ચાલતો હોય છે, આવો જે ભાવ નિર્માણ થાય તો એ સાધનાનું પરિણામ છે. આવા જે સૂક્ષ્મ પરિણામો છે એને ધ્યાન બહાર રાખવા અને ભૌતિક જીવનમાં જ પરિણામ, ભૌતિક જીવનને જ મહત્વ આપવું એ ખોટું છે, પહેલી વાત. એટલે સાધકે એ ધ્યાન રાખવું જોઈએ કે ફક્ત ભૌતિક જીવનને મહત્વ ના અપાય, આંતરિક જીવનને પણ મહત્વ આપવું જોઈએ, પહેલી વાત. બીજું કે આપણે સાધના કર્યા પછી એવું લાગે છે કે એનો પરિણામ મારા વ્યક્તિગત જીવનમાં દેખાય તો જ મહત્વનું. સામાજિક જીવનમાં, રાષ્ટ્રના જીવનમાં અથવા વૈશ્વિક સ્તરે એના પરિણામો કોઈ દેખાતા હોય છે એનું આપણને કોઈ મહત્વ હોતું નથી. આ બીજી ભૂલ હોય છે આપણી. દાખલા તરીકે એવું હોઈ શકે છે કે તમે સાધના કરતા હો તો શેરીમાં શાંતિ આવવા લાગે, લોકોમાં કંઈ ચેન્જ આવવા લાગે. તમે સાધના કરતા હો તો તમારા સગા સંબંધમાં, તમારા સંબંધીઓમાં, તમારા ગ્રુપમાં લોકોનું દૃષ્ટિ, જીવન તરફની દૃષ્ટિ બદલાવા લાગે. એવું પણ હોઈ શકે છે કે તમારા સાનિધ્ય કારણે, તમારા સંપર્કને કારણે, તમે જે બોલતા હો, ચાલતા હો, વિચાર કરતા હો, એને કારણે પણ બીજાના મનમાં સાધના વિશે જાગૃતિ આવવા લાગે, સાધના કરવા લાગે, સાધના તરફ વળે. એ સાધનાનું પરિણામ છે, આપણી સાધનાનું પરિણામ છે. એવી રીતે બધી રીતે પરિણામો જોવા જોઈએ તો તમને ખબર પડે કે સાધનાના પરિણામો શું થઈ રહ્યા છે. વ્યક્તિગત મારા જીવનમાં શું પરિણામ આવે છે એટલું જ મહત્વ ન લેવાય. સરકાર ડેમ બાંધે છે, ડેમને કારણે પડખેના ગામમાંના લોકોને ભરપૂર પાણી મળે છે, એટલું જ મહત્વ ન લેવાય. ડેમ બાંધ્યા પછી કેટલાયના કૂવાના તળ સાજા થઈ જાય છે, એ પરિણામ છે. પાણીનું લેવલ ઊંચું આવવા લાગે છે, એ પરિણામ છે. પાણી હોવા લાગે, ખેતીના આસપાસ પરિણામ થવા લાગે છે, એ પરિણામ છે. સારું ભાવે પાણી પીવા મળે એ પરિણામ છે. એવી રીતે સમગ્ર રીતે તમારે વિચાર કરતા થવું જોઈએ. એટલે સાધનાનો પરિણામ માટે ફક્ત મારા વ્યક્તિગત જીવનમાં શું પરિણામ થઈ રહ્યો છે એટલું જોવાનું જોઈએ. આપણું સામાજિક જીવનમાં આપણું શું પરિણામ થઈ રહ્યો છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલું જ નહીં તો આપણા સૂક્ષ્મ જીવનમાં, આંતરિક જીવનમાં પણ શું પરિણામ થાય છે એનું પણ ધ્યાન લેવું જોઈએ. આ બધાનું આપણે જોવું જોઈએ. માતાજી એથી પણ આગળ ત્રીજી કક્ષા કહે છે. આ તો બે કક્ષા થઈ. સર્વસામાન્ય માણસ ફક્ત ભૌતિક સ્તરને જ, ભૌતિક જીવનને મહત્વ આપે છે પરિણામને, આંતરિક જીવનને નથી આપતો. પહેલો પરિણામ, થોડોક પ્રગત હોય તો આંતરિક જીવનને પણ આપે છે પણ સામાજિક જીવનને નથી આપતો. બીજો પરિણામ, ત્રીજો છે, સામાજિક જીવનને આપે છે પરંતુ પોતે આંતરિક રીતે પ્રભુનો સ્પર્શ મેળવે છે એને કોઈ મહત્વ આપતો નથી. માતાજી કે જે અંતિમ પરિણામ સાચો એ છે, મુખ્ય પરિણામ એ છે કે તારી સાથે અદ્વૈતમાં રહેવું, આ પરિણામ જ સાચો છે. આ બધા એના, આ તો બધાના પણગા છે, પછી એના સાઈડ ઇફેક્ટ્સ તરીકે છે બધું. આ મૂળ એ છે કે તમે પરમ ચેતનાનો સ્પર્શ આંતરિક રીતે અનુભવતા હોવ છો. આપણામાં શાંતિ કેટલી રહે છે, આપણામાં અસીમતાનો ભાવ કેટલો રહે છે, આપણામાં નિર્લેપતાનો ભાવ કેટલો રહે છે, આપણામાં પ્રકાશમયતાનો ભાવ કેટલો રહે છે, આ મહત્વના ગુણો છે, આ મહત્વના પરિણામો છે. શ્રી અરવિંદે એમ કહેલું કે અનુભૂતિ આવે તેના બે પ્રકારના પરિણામો હોય છે. એકને એ કહે છે સેન્ટ્રલ ઇફેક્ટ, કેન્દ્રીય પરિણામો. એમાં આ પરિણામો વર્ણવેલા છે, પ્રભુની હાજરીનો અનુભવ, પ્રભુની અસીમતાનો અને એની સાથે એકરૂપ થયેલા પોતાની અસીમતાનો અનુભવ, પ્રભુનો પ્રકાશનો અનુભવ, એ પ્રકાશ સાથે પોતાની એકરૂપતાનો અનુભવ, નિર્લેપતાનો અનુભવ, પૂર્ણ સમર્પણ ભાવનો અનુભવ. આ બધા કેન્દ્રીય પરિણામો છે આપણા સાધના, મુખ્ય પરિણામો છે. બાકી બધા પરિણામો સેકન્ડરી છે, દુય્યમ દરજ્જાના છે, ઓછા મહત્વના છે. એ પરિણામો આવે પણ ન પણ આવે, આ પરિણામો આવવા જોઈએ. એટલે માતાજી અંતે એમ કહે છે કે ખરેખર તો હૃદયમાં તારી સાથે એકરૂપ રહેતા શીખવું એ જ મહત્વનું છે. આ બધા પરિણામો તરફ ધ્યાન નહીં આપવાનું. ગીતામાં જ્યારે અર્જુનને કહેવામાં આવે છે મા ફલેશુ કદાચન, એનો આ અર્થ છે. મા ફલેશુ કદાચન એટલો જ નહીં, મેં પરીક્ષામાં પાસ થઈ છે, મેં અભ્યાસ કર્યો છે, સ્ટડી કર્યો છે, હવે રિઝલ્ટમાં ધ્યાન ના આપવું, એટલો જ ફક્ત એક નથી, સમગ્ર રીતે નિર્લેપ રહેવું એ મહત્વનું છે. અંતે કહે છે સાચો સાક્ષાત્કાર હોય છે એ બહારના પરિણામોથી મૂલવવાનો જોઈએ. આપણે જે આગ્રહ રાખીએ છીએ કે પરિણામ કંઈક થવો જ જોઈએ, એ ખોટો પરિણામ છે. એનું કારણ છે કે સાક્ષાત્કારનો મૂળભૂત એક જ પરિણામ હોય છે, આપણે આપણા આત્મ બાબતમાં સભાન બનવું, આત્મ બાબતનું અજ્ઞાન નષ્ટ થવું, એ મહત્વનું છે. બાકીના પરિણામ બધા સાઈડ ઇફેક્ટ છે. આ બાકીના પરિણામ છે એના કારણે દેખાય છે. આપણી પ્રકૃતિ શુદ્ધ થવાનો જે પ્રક્રિયા આરંભે છે, આપણી પ્રકૃતિમાં જે રૂપાંતર થતું હોય છે ને, એને કારણે જે પરિણામો દેખાતા હોય છે એ આ બધા પરિણામો છે. મૂળ એ છે કે આપણું અજ્ઞાન નષ્ટ થવું જોઈએ. અજ્ઞાન એટલે કે હું પરમ પ્રભુ સાથે એકરૂપ છું, પ્રભુ રૂપ જ છું, હું અસીમ આત્મતત્વ છું, હું પ્રકાશમય આત્મતત્વ છું, હું નિર્લેપ આત્મતત્વ છું. આ પ્રકારનો અનુભવ, સભાનતા, સતત અનુભવ રહેવો એ મુખ્ય છે, સાધનાનું મુખ્ય પરિણામ છે. આ પ્રમાણે માતાજી કહે છે કે મારે બાકી બધી ચિંતાઓ છોડી દેવી જોઈએ હવે અને તારી સાથે એકરૂપ રીતે શીખવું જોઈએ. આ મહત્વનું છે. આજે આપણે હવે 18 જુલાઈ 1914ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. આજની પરિસ્થિતિને બહુ લાગુ પડે છે. આંધીના પવનો જનુનીમાં જનુની પવનો વહી રહ્યા છે. તમે જોશો આજે રાષ્ટ્રીય કક્ષા કે જુઓ કે કૌટુંબિક કક્ષાએ જુઓ કે વ્યક્તિગત કક્ષાએ જુઓ, આંધી જ આંધી ઉભું થતું દેખાય છે. ઝંઝાવાત ઉભા થઈ રહ્યા છે આપણા દરેકના જીવનમાં. એવી વ્યક્તિ એકે બાકાત નથી આજે જેના જીવનમાં, વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં ઝંઝાવાત નિર્માણ ન થતા હોય. જ્યારે આવા ઝંઝાવાત નિર્માણ થાય છે ત્યારે સાચી ચેતના જન્મ લેતી હોય છે. આપણામાં ધ્યાન રાખજો. જ્યારે બધે તરફ અંધકાર પ્રવેશેલો હોય છે, તિમિર અંધકાર પ્રવેશેલો હોય છે, ત્યારે આત્મતત્વ જાગૃત થતું હોય છે. શ્રી અરવિંદે કહ્યું છે કે મધ્યરાત્રિના ઘન અંધકાર પછી જ પ્રભાતનો સૂર્ય ઉગતો હોય છે. આ વાસ્તવિકતા છે. જો આપણા જીવનમાં ઉથલ પાથલ થતી લાગતી હોય, ક્રાઇસિસ આવતા હોય, બધું ભાંગી જતું એમ લાગતું હોય, તો સમજો કે આપણી ચેતનામાં કંઈ ઉથલ પાથલ થઈ રહી છે. નવી ચેતના કક્ષાનો નવો તબક્કો જન્મ લઈ રહ્યો છે. આ પ્રસૂતિ વેદના છે. આપણો નવી ચેતનાના નવા તબક્કાની પ્રસૂતિ વેદના છે. માતાજી કહે છે આંધીના પવનો જનુનીમાં જનુની પવનો વાઈ રહ્યા છે, તો પણ બે વસ્તુઓ અવિચલ બની રહેલી છે. એ આંધીમાં પણ બે વસ્તુઓ સતત અનુભવાતી હોય છે. એ કહી જુઓ, આપણે આપણી સાધનામાં ઉપયોગ કરવાનો છે કે ખરેખર આ ઝંઝાવાતમાં આ બે વસ્તુ આપણી અવિચલ છે, સ્થિર છે, એના પ્રત્યે આપણે સભાન છીએ. જો કઈ એ સંકલ્પ કે સૌ કોઈ સાચું સુખ, તારું સુખ પામીને સુખી બની રહે, એક અંતરમાં મંગલમય ભાવના સતત રહેવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ બાબતમાં દ્વેષ ક્રોધ અનુભવાતો હોય તો એનો અર્થ એમ છે કે આપણા જીવનમાં જે ઝંઝાવાત નિર્માણ કર્યો છે, જે ઉગ્રતા આવી છે, જે સમસ્યા નિર્માણ થઈ છે, એને આપણે સાચી રીતે સમજી શકતા નથી. કોઈ પણ ઝંઝાવાતમાં કોઈ પણ વ્યક્તિ મારફત આવતું હોય છે, કોઈ નિમિત્ત કોઈ બનતું હોય છે સંસારમાં, એ નિમિત્ત થનારી વ્યક્તિ બાબતમાં રાગ વેર ઝેર આ મનમાં જરા પણ નિર્માણ ન થવું જોઈએ. એ આ પહેલી કસોટી હોય છે આપણી. અને એના માટે એક છે કે સતત જ્યારે પણ આપણે આવી રીતે ઝંઝાવાતમાંથી પસાર થતા હોય, એક મંગલમય પ્રાર્થના સતત પ્રસારિત કરતા રહ્યો, એવા આંદોલનને નિર્માણ કરતા રહ્યો. શું? સર્વતઃ ભવતુ મંગલમ, સર્વતઃ ભવતુ સુમંગલમ, બધાનું ભલું થાઓ, બધાનું ભલું થાઓ, બધાનો પ્રભુ. જગતમાં જે કોઈ જીવો છે બધાનું મંગલમય થાવ, બધાનું મંગલમય થાવ, બધાનું મંગલમય થાવ. આ પ્રકારનો એક ભાવ સર્વતો ભદ્ર ભાવ કે છે. આની સર્વતો ભદ્ર એટલે બધાનું ભલું થાવ, ભદ્ર એટલે ભલું, બધાનું ભલું થાવ. આ પ્રકારનો એક ભાવ હોય છે. આપણે જે જૈનમાં કહે છે ઇચ્છામિ દુક્કડમ, આ ભાવ એ જ છે. આ ભાવ નિર્માણ કરવાનો પ્રયત્ન પર્વ છે. એ વખતે આપણે બધા પ્રત્યે મંગલ ભાવ નિર્માણ, એટલે સતત કાયમ કોઈના પણ પ્રત્યે વાદ દ્વેષ થોડો પણ અંદરમાં મનમાં દેખાવા લાગે કે પેલા એ મંત્રનું રટણ કરો કે સર્વતુ ભવતુ સુમંગલમ, સર્વતુ ભવતુ સુમંગલમ, બધાનું મંગળમય થાવ, બધાનું મંગળમય થાવ, બધાનું મંગળમય થાવ. આ ભાવ પેલા લાવો. આ મંગળ ભાવ, સર્વનો મંગળ ભાવ, સર્વ માટેની શુભેચ્છા એક વખત હૃદયમાં તમે જાગૃત કરશો એટલે વ્યક્તિ પ્રત્યેના રાગ દ્વેષ વેર ઝેર બધું ઓગળવા માંડે છે. સાચા સાધક બનવું હોય તો આ સાધના જરૂરી છે. અને દરેકના જીવનમાં આવા પ્રસંગો વારંવાર આવતા હોય છે, વારંવાર આવતા હોય છે. આ અગ્નિ પરીક્ષાઓ આપણે આપવાની જ હોય છે. આ તપશ્ચર્યા છે, તપ છે, આપણું આંતરિક તપ છે. આ આંતરિક તપ આપણે કરવું જ પડે છે. કોઈના ઓલા કારણે હેરાનગતિ થતી હોય, આપણને દુઃખ થતું હોય, આપણને સાચા અર્થમાં રિસ્પોન્સ ના આપતો હોય, બધું તમે એ ધ્યાન બહાર લઈ જાઓ. ઠીક છે, ભલે એ એના પ્રમાણે વર્તે છે. મારે પ્રભુના બાળક તરીકે વર્તવું છે અને એ બાળક તરીકે વર્તવાનો એક જ ભાવ છે કે બધાનું મંગળ થવાનું. બધાનું મંગળ શેમાં છે? પ્રભુ સાથે એકરૂપ થવામાં બધાનું મંગળ છે. સતત વાળો પ્રભુ તારી પરમ કૃપા બધા પર વરસતી રહે, બધા તારી સાથે એકરૂપ બની રહે, તારો સાક્ષાત્કાર પામે, તારી પરમ શાંતિમાં જીવતા રહે, તારા પરમ પ્રકાશમાં જીવતા રહે, એવી મારી સદભાવના છે, મંગલમય ભાવના છે. પ્રભુ તારા ચરણે મારી અવિરત પ્રાર્થના છે, અવિરત પ્રાર્થના છે, અવિરત પ્રાર્થના છે. આ પ્રકારનો મંગલમય ભાવ સતત નિર્માણ કરવો, એ સતત નિર્માણ થવો, ત્યારે સમજો કે જે કંઈ તમારા મનમાં ઝંઝાવાત નિર્માણ થઈ રહ્યા છે એનું સાચું પરિણામ દેખાઈ રહ્યું છે. આ ઝંઝાવાત એના માટે નિર્માણ થાય છે કે તમને આ બધા રાગ દ્વેષ ભય ક્રોધમાંથી મુક્ત કરીને પરમ પ્રભુ સાથે એકરૂપ કરવા, પરમ પ્રભુ સાથે એકરૂપ કરવા માટે તમને ધકેલવામાં આવે છે. જે બંધનો તમારાથી તૂટતા નથી એને પ્રભુ પરમ કૃપા કરીને તોડી નાખવામાં આવે છે. એવી વ્યક્તિ હોય છે કે જે તમારી બહુ પાસેના પાસેને હોય છે, એમ લાગે છે કે આ વ્યક્તિ મારું હિતેચ્છું છે, એવી વ્યક્તિને પણ તોડી નાખવામાં આવે છે. કારણ તમને તદ્દન પ્રભુ પર જ આધારિત જીવન જીવતા શીખવામાં આવે છે. ઘણું બધું કહું છું કે આપણા જીવનમાં આપણે ત્રાપા ટેકા નિર્માણ કરેલા હોય છે, જેમ સ્લેબ બાંધવા માટે ત્રાપા ટેકા ગોઠવવામાં આવે, જ્યાં સુધી સ્લેબ કાચો હોય ત્યાં સુધી ત્રાપા ટેકા રાખવામાં આવે છે, પણ સ્લેબ પાકો થઈ જાય તો ત્રાપા ટેકા હટાવી લેવામાં આવે છે. કારણ સ્લેબ પછી પોતાની તાકાત પર પડ્યો રહે છે, સ્થિર થાય છે. એ પ્રકારે અમુક ચેતના આપણામાં નવો તબક્કો નિર્માણ કરવામાં આવે છે, એને પોષક એવા ત્રાપા ટેકા નિર્માણ કરવામાં આવે છે આપણા માટે. કારણ આપણો જો ચેતનાનો સ્લેબ હજી પાકી ગયેલો નથી, ઠરેલો નથી, મજબૂત થયેલો નથી, ત્યાં સુધી એ જરૂરી છે. પણ એક વખત એ સ્લેબ ચેતનાનો એક અવસ્થા એ પાકી જાય, તમારી મજબૂત થઈ જાય, પોતાની તાકાત પર તમારા જીવનમાં સ્થિર રહેતા શીખે, તો તરત બધા ત્રાપા ટેકાઓ કાઢી નાખવાના. ત્રાપા ટેકાઓ કોણ હોય છે? અમુક કોઈ વ્યક્તિ હોય છે, તમને એ ચેતનામાં રહેતા શીખવે છે, એ વ્યક્તિને હટાવી લેવામાં આવે છે. અમુક વ્યક્તિ તમારા ભરોસા પાત્ર હોય છે, એ ભરોસો તોડી નાખવામાં આવે છે. બધા પ્રકારની ઘટનાઓ તમારા વિકાસ માટે થતી હોય છે, ધ્યાન રાખજો. વ્યક્તિઓ તો નિમિત્ત તરીકે આવતી હોય છે, પ્રભુએ એને નિમિત્ત બનાવેલી હોય છે, એમને ખબર પણ હોતી નથી, પણ તમને એમ લાગે છે કે આ વ્યક્તિ દુષ્ટ છે. એવું ખરેખર હોતું નથી. ખરેખર તમારી ચેતનાને વધારે પ્રભુમય બનાવવામાં લાગે, પ્રભુ પ્રત્યે સમર્પિત કરવા માટે આ પ્રકારના પ્રેશર, આ પ્રકારના દબાણો આપણા જીવનમાં લાવવામાં આવે છે. અને માતાજી કહે છે કે અત્યારે તો આના ઝંઝાવાત ફેલાઈ રહ્યો છે કે આવા સખત તીવ્ર દબાણો આપણા જીવનમાં આવી રહ્યા છે. જે સમસ્યાઓ આપણને જીવનમાં ખૂબ તીવ્ર લાગતી હોય, અત્યારે હાલના તબક્કે એ પ્રભુએ નિર્માણ કરેલા દબાણો છે. આપણે સાચી દિશામાં વળી જશું તો એ દબાણો ધીમેથી ઘટી જાય છે, પોતાને મળી સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. નિરાકરણ શું થાય છે એટલે તમારી સમસ્યાનું તમારી અપેક્ષા પ્રમાણે પરિણામ આવે છે એવું નહીં. નિરાકરણ થાય છે એટલે એનું જે તમારા પર દબાણ હોય છે એ દબાણ તમને ઓછું લાગવા માંડે છે, એ દબાણ હટી ગયું એમ લાગે છે. સમસ્યા કદાચ જીવનમાં કાયમ રહેશે, ભવિષ્યમાં ફરીવાર વાપરવાનું હોય છે. દબાણ હોસ્પિટલમાં તમને દાખલ કર્યા હોય તો ડોક્ટર ઓલી સોયલ નીડલ લગાડી રાખે છે, કામ ન હોય તો પણ લગાડી રાખે છે, ભવિષ્યમાં જરૂર પડે તો એનો તરત ઉપયોગ થઈ જાય. આવી ઘણી નીડલો આપણી ચેતનામાં લગાડેલી છે પ્રભુએ, જરૂર પડે તો લોહી આપવું પડે, સલાઈન આપવું પડે આપણને, એના માટેની બધી વ્યવસ્થા રાખેલી હોય છે. આવી વ્યક્તિઓ ત્રાપા ટેકા તરીકે સાઈડમાં રાખેલા હોય છે, પણ ધ્યાન રાખજો, તમારે અંતિમ આપણું ધ્યેય છે, આપણી સાધના એવી હોવી જોઈએ જે કોઈ વ્યક્તિ પર નિર્ભર ન હોય, કોઈ વ્યક્તિની મદદ લીધા વગર પણ તમે સાધના કરી શકો. આના માટે બધાને હટાવી દેવામાં આવે છે. તમારા બહુ નજીકના આપણા જે હોય છે, સગા સંબંધી હોય છે, એમને પણ હટાવી લેવામાં આવે છે. એવું પણ હોય છે કે પતિ પત્ની બંને સાધના કરતા હોય છે ને, અચાનક એક જણાની વિદાય થઈ જતી હોય છે, પત્ની વિધવા થઈ જતી હોય છે, પતિ વિધુર થઈ જતો હોય છે, પણ એના માટે એક તરફો ટેકો હટાવી દીધો હોય છે. આ દુર્ભાગ્ય નથી હોતું આપણા માટે, સાચા અર્થમાં લઈએ તોની વાત છે. સાંસારિક રીતે આપણે લઈએ તો એ દુર્ભાગ્યની વાત છે, સમજી શકીએ છીએ આપણે, નહીં એમ નથી. શ્રી અરવિંદે લગ્ન કરેલા ખૂબ જ સાત્વિક સ્વભાવના પત્ની હતા, પૂર્ણ સમર્પિત હતા, છતાં પણ શ્રી અરવિંદની ચેતના જે પ્રકારે વિકસાવી હોય એના માટે પરિસ્થિતિ એવી રચના કરવામાં આવેલી કે કોઈ વખત એમના પત્ની એમના સાથે બહુ વધારે વધારે 14 મહિના રહ્યા કે 14 મહિના ફક્ત એ પોતાના પત્ની સાથે રહી શક્યા, ઘટકે ઘટકે એ પણ સળંગ તો 14 મહિના રહ્યા જ નહોતા એ તો, અને 14 મહિના પછી કોઈ વખત રહી શક્યા નથી. અને જ્યારે શ્રી અરવિંદે એમને અનુમતિ આપી કે તમે આશ્રમમાં આવીને રહો, એ વખતે એમને એમ લાગતું હતું કે હાશ હવે મારા પતિના સાનિધ્યમાં રહી શકું, ત્યારે એ ત્યાંથી પોતાના ગામથી કલકત્તા આવ્યા, માંદા પડ્યા, મને કોલેરા લાગે, ફ્લ્યુ થયો, એમાં ગુજરી ગયા, કલકત્તા ગુજરી ગયા. લ્યો, એ આશ્રમમાં પહોંચી શક્યા નહીં. આવી ઘટનાઓ થઈ શકે છે, જીવનમાં બધી ઘટનાઓ થવી શક્ય છે, પણ આ બધાનો યોગ્ય અર્થમાં લેવું પડે છે. કહે છે જ્યારે શ્રી અરવિંદને આ ન્યૂઝ બાતમી આપવામાં આવી કે એમણે દેહત્યાગ કર્યો છે, ત્યારે એમના આંખ પર આંસુ આવી ગયા, આંસુ લૂછી નાખે અને શાંત થઈ ગયા. પ્રભુની ઈચ્છા, એક જ શબ્દ અંદર બોલ્યા છે, પ્રભુની ઈચ્છા. ખરેખર સાધક તરીકે એક જ ભાવ હોવો જોઈએ, જ્યારે પણ આવી કપરી પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે સાધકે મનમાં એક જ વાક્ય બોલવું જોઈએ. મને લાગે નરસિંહ મહેતા જેવો આપણને ગુરુ નહીં મળે, બોલવું થયું ભાંગી જંજાળા સુખે બધું સુશ્રી ગોપાળ. ખરેખર જીવનમાં જ્યારે પણ આવા વિયોગો આવતા હોય છે, અનપેક્ષિત ઘટનાઓ જીવનમાં ઘટતી હોય છે, જેના પાસેથી અપેક્ષા રાખી છે એ અપેક્ષા પ્રમાણે વર્તતા નથી હોતા, અને એક ભાવનાત્મક આંતરિક હૃદયને આઘાત લાગતો હોય છે, ત્યારે એ આઘાતને જીરવી લેવો જોઈએ અને આ જ વાક્ય કહેવો જોઈએ, ભલું થયું ભાંગી જન્મ સુખે ગયું શ્રી ગોપાલ, તો જ તમે આપણે શાંતિથી રહી શકશો અને આપણી સાચી સાધનામાં ફરી વળી શકશો. તમે એવો જો પ્રયત્ન કરશો કે સાધનામાંથી શક્તિ લઈને એ સમસ્યાનું નિવારણ પોતાની દૃષ્ટિએ પોતાની અપેક્ષાની દૃષ્ટિએ નિવારણ કરવાનો પ્રયત્ન કરશો, તો એ સાધના તમને ઉપયોગી થવાની નથી, નથી ને નથી. જે રીતે પ્રભુએ નિર્માણ કરેલું હશે એ રીતે જ એ સમસ્યાનું નિવારણ થવાનું છે, અને એ નિવારણ કદાચિત લગભગ 90% તમારી અપેક્ષા પ્રમાણે નહીં જ હોય. તેથી એ જે નિવારણ આવેલું હોય છે એ આપણને એમ લાગે છે, માતાજી કહે છે, આંધીના પવનો જનનીમાં જનની પવનો વાઈ રહ્યા છે. આ વખતે માતાજી પેરિસમાં હતા, પતિ સાથે તીવ્ર સંઘર્ષ ચાલતો હતો, એ વખતના અનુભૂતિના આધારે માતાજી આ લખી રહ્યા છે. જ્યારે લખી રહ્યા છે કે આંધીના પવનો જનનીમાં જનવરી પર્વ પવનો વાઈ રહ્યા છે, ત્યારે આ બધા ક્રાઇસિસમાંથી તમે કલ્પના કરો કે પત્ની અને પતિ વચ્ચે જે ક્રાઇસિસ ચાલતો હોય છે, છૂટા થવાના પ્રસંગ આવતા હોય છે, જે ભયાનક પ્રસંગ આવતા હોય છે. કુદરતી રીતે વિયોગ થયો વસ્તુ જુદી છે, પણ બંને જીવતા હોય છે, બંને હોય છે, છતાં પણ જ્યારે સંઘર્ષમાંથી જુદા થવાનો પ્રસંગ હતો તે બહુ ભયાનક પ્રસંગ હોય છે એ વર્ણન છે. આંધીના પવનો જર્ણીમાં જર્ણી પવનો વાઈ રહ્યા છે. માતાજી પોતે એક અનુભવમાંથી જઈ રહ્યા છે, પરંતુ માતાજીને વખતે આ બે અનુભવ આવે છે કે જે વ્યક્તિ પૂરેપૂરી રીતે વિરોધમાં છે છતાં પણ એના માટે મંગલ ભાવના એમની સતત રહે છે, એમનું પણ મંગલમય ઈચ્છી રહ્યા છે. આ મૂળ સત્ય, આ પહેલું છે કે જ્યારે પણ આવી રીતે જનોની પવન વાતા હોય છે એ વખતે બે વસ્તુઓ અવિચલ રહેતી હોય છે, આંતરિક રીતે ખાતરી હોય છે. એક, બધાનું મંગલ થવો, એ મંગલમય ભાવના સતત બધા માટે. જે તમારા વિરુદ્ધમાં સંઘર્ષ કરતા, તમારા શત્રુ તરીકે કાર્ય કરતા હોય છે એમના માટે પણ મંગલ ભાવના એમાં હોય છે. આ એક પહેલો છે. અને એની ખાતરી શું હોય છે કે અંતે પ્રભુએ પ્રભુ સાથે એકરૂપ થવામાં સુખ છે આપણું. એ આંતરિક રીતે એની બીજી ભાવના શું હોય છે કે પ્રભુ મને પોતાની સાથે એકરૂપ થવા માટે આહ્વાન આપી રહ્યો છે, કોલ આપી રહ્યો છે, મારે હવે પ્રભુ સાથે એકરૂપ થઈ જવું છે, એના સિવાય મારી કોઈ અપેક્ષા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ અપેક્ષા નથી. પ્રભુ સાથે એકરૂપ થવાની દિશા પકડવી આવા સંઘર્ષમાં, આવા ક્રાઇસિસમાં, આવી સમસ્યામાં, એ સમસ્યાનો સાચો ઉકેલ છે. સાચો ઉકેલ ત્યાં મળે તમને. પહેલું, અને એ તીવ્ર ઈચ્છા કે તારી સાથે પૂર્ણ રીતે મિલન પમાય, તારી સાથે એકરૂપ બની રહ્યો હોય, અને પ્રભુ મને આ સમસ્યાના પ્રેશર નીચે પણ તારી સાથે એકરૂપ થતા શીખવ. એક તો બધી સમસ્યાથી ઉપર ઉઠવાનું છે, બધાને મંગળમય ભાવના રાખીને, કોઈ રાગ દ્વેષ ન રાખતા, એ પહેલો તબક્કો છે. અને પછી પ્રભુ સાથે એકરૂપ સ્થિર થઈને એકરૂપ થવાની પ્રક્રિયા આરંભવાની છે, આ બીજો તબક્કો. જ્યારે પણ જીવનમાં આવી રીતે ભયાનક ઉત્પાતોના પવન વહેતા હોય છે ત્યારે બે ઘટનાઓ, બે ભૂમિકાઓ આપણે સતત લેવી પડે છે. સાચી સાધના કરવી હોય, સાચી રીતે જીવન જીવવું હોય તો એક, બધા પ્રત્યે મંગલ ભાવ, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. જે લોકો ઉત્પાતના કારણરૂપ છે, નિમિત્તરૂપ છે, એમના પ્રત્યે પણ રાગ દ્વેષ નહીં, ફક્ત મંગલ ભાવ એક. અને બીજું કે પોતાની એક જ ઈચ્છા, પોતાની અપેક્ષા પ્રમાણે એ સમસ્યાનું નિરાકરણ માંગવાનું નહીં. એ જ કહેવાનું કે આ સમસ્યા દરમિયાન પણ પ્રભુ હું તારી ચેતના સાથે એકરૂપ રહેતા શીખવું, એ મને શીખો, મને એ જ વરદાન આપ, મારે બીજા વરદાનની જરૂર નથી. આ બે વસ્તુઓ આપણે કરતા રહીએ, જીવનમાં ઝંઝાવાત હોય તો સમજો કે આપણી સાધના સાચી દિશામાં પ્રગતિ કરી રહી છે. આપણી ઓલી અપેક્ષા ખોટી હોય છે કે હું સાધના કરું છું એટલે મારી અપેક્ષા અનુસાર જ સમસ્યાનું નિવારણ થશે, એ ખોટી અપેક્ષા છે. સમસ્યાનું નિવારણ તમારી સાધના વધારવા માટે જ કરવામાં આવશે, અને એ રીતે જ કરવામાં આવશે. તમારી સાધના જો તમારો અપેક્ષાનો ભંગ કરીને વધવાની હોય તો તમારી અપેક્ષાનો ભંગ કરીને, તમને નિરાશ કરીને પણ સાધના તરફ વાળવામાં આવશે. મૂળ ક્રાઇટેરિયા એક જ છે જીવનનો, પરિસ્થિતિનો, તમારી ચેતનાનો વિકાસ કરવો, એ જ પ્રભુનું લક્ષ્ય છે. તમારી માગણીઓને સંતોષવું એ એનું લક્ષ્ય નથી. તમારી માગણી પ્રમાણે સંતોષ આપવો એ પ્રભુનો ધ્યેય જરા પણ નથી, એ એની પોલિસી પણ નથી. એની પોલિસી એક જ છે, બાય હુક ઓર ક્રૂક તમારી ચેતનામાં વિકાસ કરવો. જો પ્રેશર લાવીને જો વિકાસ કરતા આવે તો એમ પણ કરવું પડશે. જેમ વ્યવહારમાં એમ હોય છે કે લોહાર લોઢું ગરમ કરીને ટીપે છે, તો ગરમ કરવું એ પણ એની પદ્ધતિ છે તમારી ચેતનાનો વિકાસ કરવાનો. ટીપવું એ પણ પદ્ધતિ. તમને મનસ્તાપ નિર્માણ કરીને ગરમ કરવામાં આવે છે, તમને વિપરીત પરિસ્થિતિ નિર્માણ કરીને ટીપી પણ આપવામાં આવે છે. આ બંને પ્રક્રિયા પ્રભુ કરતા હોય છે, પણ એની પરમકૃપા હોય છે. પણ આ રીતે ટીપી ટીપીને આપણી ચેતનાનો વિકાસ કરો તો જ તમે પ્રભુ સાથે એકરૂપ થઈ શકો છો અને પ્રભુ સાથે એકરૂપ થઈને પરમ સુખમાં પ્રાપ્ત કરી શકો છો. એટલે આને શ્રી અરવિંદે અને માતાજી એક શબ્દ આપ્યો છે, કઠોર કૃપા. કઠોર કૃપા, કૃપા હોય છે પણ કઠોર હોય છે. જેમ કોઈને કોઈ કેન્સરની ગાંઠ થઈ જાય, આપણે હોસ્પિટલમાં જઈએ છીએ, દાખલ થઈએ છીએ, એ વખતે પેટમાં ગાંઠ હોય તો પેટ ચીરવામાં આવે છે, ગાંઠને કાપી નાખવામાં આવે છે, ખૂબ સહન કરવું પડે છે. પણ હોય છે શું? આ એનાથી તમે તમારી જિંદગી બચી જાય છે. એટલે એક રીતે કઠોર કૃપા છે. ઓપરેશનનું દુઃખ ભોગવવું પડે છે પણ જિંદગી બચાવી લેવામાં આવે છે. આ પ્રકારની કઠોર કૃપા પ્રભુ પણ ઘણી વખત આપણા જિંદગીમાં ઓપરેશન કરતા હોય છે અને એ ઓપરેશનમાંથી આપણે પસાર થવું પડે છે. એ વાસ્તવિકતા છે, સાધનાની વાસ્તવિકતા છે. તો માતાજી કહે છે, આવું જ્યારે ઓપરેશનમાંથી આપણે પસાર થતા હોઈએ, કઠોર સમસ્યાઓમાંથી પસાર થતા હોઈએ, વિપરીત પરિસ્થિતિમાં નિર્માણ થતા હોય, તો બે વસ્તુ કાયમ ચકાસતા રહેવું. એક, કે જે વ્યક્તિ આપણા વિરોધી છે, જે વ્યક્તિ નિમિત્ત બની છે, આ સમસ્યાનું કારણ બની છે, એના માટે પણ કોઈ રાગ દ્વેષ નહીં, એના માટે પણ મંગલ ભાવના રાખવો, એ પહેલો તબક્કો. અને બીજો, પ્રભુ પાસે સતત એ માગણી કરવી કે પ્રભુ તારા સાથે એકરૂપ થતા મને શીખવ, એના સિવાય મારી કોઈ માગણી નથી. આ બે જ વસ્તુ આપણે અવિચલ રાખવાની છે, માતાજી કહે છે. આગળ માતાજી કહે છે, આ સિવાયની અન્ય સર્વે વસ્તુઓ હજી કદાચ એક પ્રયત્નનું અને અતિ આગ્રહનું પરિણામ હોય તેવી છે. તમે બીજી આના કરતાં બીજી કોઈ પણ અપેક્ષા રાખો તો એ તમારો અતિ આગ્રહ છે, ખોટો આગ્રહ છે, દુરાગ્રહ છે, એ ધ્યાન રાખો. એમ કહે છે માતાજી, એક કે એક વસ્તુ પડી ભાંગતી લાગે છે. જુઓ માતાજી કે જીવનમાં દરેક ગોઠવણો પડી ભાંગી રહી છે એવું લાગે છે, ધરતીકંપ થઈ રહ્યો છે એવું લાગતું હોય છે જિંદગીમાં એકદમ. એક કે એક વસ્તુ પડી ભાંગતી લાગે છે, તે જ ક્ષણે આ વસ્તુ તો તેજોમય વિશુદ્ધ અને શાંત રૂપને દેખાય છે. આ સર્વનાશના પ્રસંગે પણ આ બે વસ્તુ તેજોમય લાગે છે, શાંતિદાયક લાગતી હોય છે, શુદ્ધ અને શાંત રૂપને દેખાય છે. એ સર્વ વાદળોને ભેદી રહી છે. આ બધે નિરાશાઓના વાદળો જે ઘેરાયેલા હોય છે એનો ભેદ, એનો નાશ કરીને જાણે પ્રકાશ પ્રગટી રહ્યો છે એવું તમને લાગતું હોય છે. આ પ્રકારે 18 જુલાઈની આપણી આ પ્રાર્થના પૂરી થાય છે. અહીં આજે આપણે રમીએ.